નમસ્કાર, આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. ઓડિશામાં ભાજપ ધારાસભ્ય દળ પોતાના નેતાની પસંદગી માટે આજે ભુવનેશ્વર ખાતે બેઠક યોજશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યભાર સંભાળતા જ કિસાન સન્માન નિધિના 17મા હપ્તાને મંજૂરી આપી. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓને વાલીઓને ભ્રામક માહિતીથી દૂર રહેવા અપીલ કરી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડોક્ટર મોહન ભાગવતે કહ્યું કે સ્વસ્થ લોકતંત્ર માટે સત્તાપક્ષ અને વિપક્ષ બંને એક સરખા મહત્વના છે. T20 વિશ્વકપમાં આજે રાત્રે ન્યૂયોર્ક ખાતે પાકિસ્તાન અને કેનેડા વચ્ચે મેચ રમાશે. ઓડિશા ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય દળ પોતાના નેતાની પસંદગી માટે આજે ભુવનેશ્વર ખાતે બેઠક યોજશે. આ માટે કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ અને ભૂપેન્દ્ર યાદવને કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઓડિશામાં ભાજપના નેતૃત્વવાળી નવી સરકાર આવતીકાલે સત્તા સંભાળશે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપ 147 સભ્યોની રાજ્ય વિધાનસભામાં 78 બેઠકો જીતીને સંપૂર્ણ બહુમતી મેળવી છે. આ દરમિયાન તેલુગુ દેશમ પાર્ટીના નેતા એન ચંદ્રબાબુ નાયડુ આવતીકાલે કૃષ્ણા જિલ્લામાં ગનાવરમ ખાતે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ પણ કરવાના છે. કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગામડા અને શહેરોમાં 3 કરોડ ઘર બનાવવાનો નિર્ણય લીધો છે. તમામ ઘરમાં શૌચાલય, રાંધણગેસ, વીજળી અને પાણી જેવી પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં આવે છે. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રીના નિવાસસ્થાને ગઈકાલે નવી રાષ્ટ્રીય લોકતાંત્રિકા દળની સરકારના મંત્રીમંડળની પ્રથમ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. આ યોજના અંતર્ગત સરકારે છેલ્લા 10 વર્ષમાં 4 કરોડ 21 લાખ ઘરો બનાવ્યા. શ્રી મોદીએ ગઈકાલે સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકેનો વિધિવત રીતે કાર્યભાર સંભાળતા જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 17મા હપ્તાને મંજૂરી આપતી પ્રથમ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા. આનાથી આશરે 9 કરોડ 30 લાખ ખેડૂતોને લાભ થવાનો છે. શ્રી મોદીએ કહ્યું, નવી સરકારનો તેમનો પ્રથમ નિર્ણય ખેડૂત કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. કેન્દ્રીય મંત્રીમંડળના વિભાગોની ફાળવણી કરવામાં આવી છે. અમિત શાહને ગૃહ અને સહકારિતા, રાજનાથસિંહને સંરક્ષણ, નિર્મલા સીતારમણને નાણાં મંત્રાલય, ડોક્ટર એસ જયશંકરને વિદેશ અને નીતિન ગડકરીને માર્ગ પરિવહન મંત્રાલયના અગાઉના ખાતા યથાવત રાખવામાં આવ્યા છે. અશ્વિની વૈષ્ણવને રેલવે અને માહિતી અને પ્રસારણ મંત્રાલય ફાળવવામાં આવ્યું છે. મનોહરલાલ ખટ્ટરને શહેરી વિકાસ મંત્રાલય, જીતનરામ માંઝીને એમએસએમઈ, શિવરાજસિંહને કૃષિ અને વિકાસ મંત્રાલયની ફાળવણી કરવામાં આવી છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે એક માર્ગદર્શિકા જાહેર કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને શૈક્ષણિક સત્ર 2024-25 માટે અભ્યાસક્રમ, અભ્યાસ સામગ્રી અને નમૂનાના પ્રશ્નોપત્રો અંગે મળેલી ખોટી માહિતીથી વાકેફ રહેવા અપીલ કરી છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓને ઓનલાઇન મંચ પર ફેલાવવામાં આવતી ભ્રામક માહિતીથી બચવાનો અનુરોધ કરતા કહ્યું, કેટલાક ઓનલાઇન પોર્ટલ અને વેબસાઇટ પર જૂની લીંક શેર કરવામાં આવી રહી છે, તેમજ એવા સમાચાર આપવામાં આવી રહ્યા છે જે સત્ય નથી. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે અનધિકૃત સૂત્રો તરફથી આપવામાં આવેલી માહિતી ગેરમાર્ગે દોરનારી હોઈ શકે છે, તેમજ શાળાઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ અને અન્ય હિતધારકો વચ્ચે બિનજરૂરી મૂંઝવણ ઉભી થઈ શકે એમ છે. બોર્ડે વિદ્યાર્થીઓને માત્ર અધિકૃત અને અપડેટ માહિતી માટે CBSE વેબસાઇટની મુલાકાત લેવાની સલાહ આપી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડોક્ટર મોહન ભાગવતે કહ્યું કે સ્વસ્થ લોકતંત્ર સત્તાપક્ષ અને વિપક્ષ બંને એક સરખા મહત્વના છે. રાજનીતિ સર્વસંમતિથી ચાલવી જોઈએ. શ્રી ભાગવત ગઈકાલે નાગપુરના રેસીમબાગ ખાતે સંઘ શિક્ષા વર્ગ અને કાર્યકર્તા વિકાસ કાર્યક્રમના સમાપન સમારોહમાં સંબોધી રહ્યા હતા. ડોક્ટર મોહન ભાગવતે દેશમાં વિવિધતાના મહત્વ પર ભાર આપતા કહ્યું, વિવિધતામાં એકતા જ આપણી ઓળખ છે. આપણે એકબીજાની ધાર્મિક ભાવનાઓનું સન્માન કરવું જોઈએ. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી YouTube ચેનલ એર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ @airnews_abd ફોલો કરી શકો છો. ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા ઇસરોએ મે મહિનામાં મોટા ચુંબકીય વાવાઝોડા દરમિયાન આદિત્ય L1 ઉપગ્રહ દ્વારા લેવામાં આવેલી સૂર્યની અદભુત તસવીર જાહેર કરી છે. બે રિમોટ સેન્સિંગ પેલોડ્સ, સોલાર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ અને વિઝીબલ એમિશન લાઇન કોરોનાગ્રાફે અન્ય પેલોડ સાથે અંતરિક્ષમાં લેનેગ્રેસ બિંદુથી આ ફોટો ખેંચ્યો છે. ઇસરોએ કહ્યું કે આ તસવીર ખગોળશાસ્ત્રીઓ અને સૌર જ્વાળાઓ તેમના ઉર્જા વિતરણ, સનસ્પોટ, વ્યાપક તરંગ અને લાંબા ગાળાની સૌર વિવિધતાનો અભ્યાસ કરવામાં મદદ કરશે. આ તસવીરો ઇસરોની સત્તાવાર વેબસાઇટ પર પણ આપણે જોઈ શકીએ છીએ. ભારતે રશિયાના યજમાનીમાં યોજાયેલી બ્રિક્સ બેઠકમાં પ્રથમ વખત ભાગ લઈ રહેલા નવા સભ્ય દેશો જેવા કે ઇજિપ્ત, ઇરાન, સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા અને ઇથોપિયાના પ્રતિનિધિઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. વર્ષ 2023માં બ્રિક્સના વિસ્તરણ બાદ ગઇકાલે નિઝની નોવગોરોદમાં સંગઠનના વિદેશમંત્રીઓની પહેલી મંત્રીસ્તરીય બેઠક મળી. ઇજિપ્ત, ઇથોપિયા, ઇરાન, સાઉદી અરબ અને સંયુક્ત અરબ અમીરાત સંપૂર્ણ સભ્યો તરીકે બ્રિક્સ સમૂહમાં સામેલ થયા છે. વિદેશ મંત્રાલયમાં આર્થિક સંબંધ મામલાના સચિવ ડી રવિએ બ્રિક્સ વિદેશમંત્રીઓની બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું. સામાન્ય રીતે વિદેશમંત્રી એવી બેઠકમાં સામેલ થતા હોય છે. રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહ પછીથી ગઇકાલે જ ડોક્ટર એસ જયશંકરને વિદેશમંત્રી તરીકે બીજી વખત પસંદ કરવામાં આવ્યા છે. ટી ટ્વેન્ટી વિશ્વકપમાં આજે રાત્રે ન્યૂયોર્ક ખાતે પાકિસ્તાન અને કેનેડા વચ્ચે મેચ રમાશે. ગઈકાલે દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશને 4 રને હરાવ્યું. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટીંગ કરી 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 113 રન બનાવ્યા. ટીમમાંથી હેનરિક કલાસને સૌથી વધુ 46 રન બન્યા, જ્યારે બાંગ્લાદેશના તંજીમ હસન શાકીએ 3 વિકેટ ઝડપી લીધી. 114 રનના લક્ષ્યાંકનો પીછો કરતા બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ 109 રન જ બનાવી શકી. ટીમને છેલ્લી ઓવરમાં જીતવા માટે 11 રનની જરૂર હતી, પરંતુ રન ન બની શકતા ટીમને હારનો સામનો કરવો પડ્યો. અમેરિકામાં એથ્લેટિક્સમાં ભારતના ગુલવીરસિંહે પોર્ટલેન્ડ ટ્રેક ફેસ્ટિવલ હાઈ પરફોર્મન્સ મીટ પુરૂષોની 5000 મીટર દોડમાં રજત ચંદ્રક હાંસલ કર્યો. આ સાથે જ એશિયાઈ રમતોમાં કાંસ્ય ચંદ્રક વિજેતા ગુલવીરસિંહ પુરૂષોની 5000 મીટર દોડમાં સૌથી ઝડપી ભારતીય પણ બની ગયા છે. ગુલવીરસિંહે 13 મિનિટ 18.92 સેકન્ડનો રાષ્ટ્રીય રેકોર્ડ પણ બનાવ્યો અને ગયા વર્ષે અવિનાશ સાબલે 13 મિનિટ 19.30 સેકન્ડના વિક્રમને પણ તોડ્યો. આ સ્પર્ધામાં અમેરિકાના ડાયલન જેકબર્સે સુવર્ણચંદ્રક અને તેમના જ દેશના એરિક વાનડેર એલ્સે કાંસ્ય ચંદ્રક જીત્યો છે. આ સિદ્ધિ સાથે ગુલવીરસિંહ હવે 10,000 મીટર અને 5,000 મીટર બંને દોડમાં રાષ્ટ્રીય વિક્રમ પોતાના નામે કરી લીધો છે. ભારતીય હવામાન વિભાગે બિહાર અને ઉત્તરપ્રદેશમાં આગામી 3-4 દિવસ માટે ગરમીના મોજા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી 5 દિવસ દરમિયાન જમ્મુ કાશ્મીર, પંજાબ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, રાજસ્થાન, ઝારખંડ અને ઓડિશાના કેટલાક વિસ્તારોમાં ગરમીના મોજાની સ્થિતિ સર્જાય તેવી શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે આગામી 2 દિવસ ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત અને મહારાષ્ટ્રના વધુ ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુને આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે. હવામાન વિભાગે આગામી 4-5 દિવસ સુધી કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળી માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે. કેન્દ્ર સરકારે જૂન મહિના માટે રાજ્યોને 1,39,000 કરોડ રૂપિયાથી વધુ કરના નાણાં જાહેર કર્યા છે. નાણાં મંત્રાલયે કહ્યું કે આ રકમ રાજ્ય સરકારોને વિકાસ અને મૂડી ખર્ચને વેગ આપવા સક્ષમ બનાવશે. આમાં ઉત્તરપ્રદેશને સૌથી વધુ 25,000 કરોડ રૂપિયાથી વધુ, બિહારને 14,000 કરોડ રૂપિયાથી વધુ, મધ્યપ્રદેશને લગભગ 11,000 કરોડ રૂપિયા અને પશ્ચિમ બંગાળને 10,500 કરોડ રૂપિયાથી વધુની રકમ આપવામાં આવી છે. આ કેન્દ્રની સાથે 10 જૂન 2024 સુધી રાજ્ય અને 2,39,000 કરોડ રૂપિયાથી વધુની રકમ પણ આપવામાં આવી છે. ન્યૂયોર્કમાં મુંબઈ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ અમોલ કાલેનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. તેઓ અમેરિકાના પ્રવાસ પર હતા અને રવિવારે તેમણે ભારત પાકિસ્તાનની મેચ લાઈવ જોઈ હતી. વર્ષ 2022માં તેમણે મુંબઈ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ તરીકે પસંદગી પણ કરવામાં આવી હતી. કેન્દ્રીય ચૂંટણી પંચે 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આમાંથી પશ્ચિમ બંગાળમાં 4, હિમાચલ પ્રદેશમાં 3, ઉત્તરાખંડમાં 2 અને બિહાર, તમિલનાડુ, મધ્યપ્રદેશ અને પંજાબમાં 1-1 વિધાનસભા મતવિસ્તાર છે. આ વિધાનસભા મતવિસ્તારો માટે 10 જુલાઈએ મતદાન અને 13 જુલાઈએ મતગણતરી હાથ ધરવામાં આવશે. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. ઓડિશામાં ભાજપ ધારાસભ્ય દળ પોતાના નેતાની પસંદગી માટે આજે ભુવનેશ્વર ખાતે બેઠક યોજશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યભાર સંભાળતા જ કિસાન સન્માન નિધિના 17મા હપ્તાને મંજૂરી આપી. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓ અને વાલીઓને ભ્રામક માહિતીથી દૂર રહેવા અપીલ કરી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડોક્ટર મોહન ભાગવતે કહ્યું કે સ્વસ્થ લોકતંત્ર માટે સત્તાપક્ષ અને વિપક્ષ બંને એક સરખા મહત્વના છે. ટી ટ્વેન્ટી વિશ્વકપમાં આજે રાત્રે ન્યૂયોર્ક ખાતે પાકિસ્તાન અને કેનેડા વચ્ચે મેચ રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.